ولادت امام علی النقی علیہ السلام. ماشاء اللہ لا حول ولا قوۃ الا باللہ العلی العظیم. حسبنا اللہ نعم الوکیل نعم المولا نعم النصیر. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک الحجت ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك توعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم أخرجني من ظلمات الوهم وأكرمني بنور الفهم. اللهم افتح علينا أبواب رحمتك وانصر علينا خزائن علومك برحمتك يا أرحم الراحمين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. يا رب الزهراء بحق زهراء اسم صدر زهراء بجهور الحجة. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. منتظرين امام زمانہ. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام تعریف حمد و ستائش سے لائق ہے وحدہ لا شریک کی. جنی توفیق تکی جنا احسان تکی جنا فضل تکی جنی مہربانیوں نہ ورستا ورساد مام. عزیزو امام علی النقی علیہ السلام نی ولادت باس عادت نی مبارک بادی آو ساتھ مڑی نے اپنے اپنا زمانہ نا امام نے پیش کریے. اللہم صلی علی محمد و علی محمد و جل فرجہم. عزیزو آغاز محفل میں دعا چھے خدا جہاں جہاں آواز دے رہی چھے جنی جے جے پریشانی چھے دور تھے جائے. ہر ایک نہ رزق ماں وسعت عطا فرماؤ. ہر ایک نے ایک تمنا نے پوری کر. عزیزو آجے کہ وہ تحفہ پن آپانی چھوں آسان تھی آسان تر انے مجرب تھی مجرب تر. پڑھے نہ ماٹے پہلا ایک آواز بلند تمہیں جاں چھو جاں جاں آواز دے رہے چھے بدھا آواز بلند سلوات پڑھے. اللہم سوال علی محمد و آل محمد و جل فرجہم. ہاں عزیزو سچے جو منے اتلی خوشی تھئی رہی چھے کیا وہ بہترین تحفہ آپ پانو خدائے منے توفیق آپی. عزیزو گھنا لوکو آجے قرض تھی پریشان چھے انے تو جینو ہوئی انے خیال آوے قرض ماٹے ایک الگ تھی صحیفے کاملہ میں دعا پن چھے. ہوں تم نے جی آسان تھی آسان عمل بتاؤ چھو. سید عابد حسین زیدی یہ بتاوے لو چھے. اپنا عالم عزیزہ نگرامی کہے چھے کہ روج راترے سو وقت روج راترے سو وقت محمد نے آل محمد پر سلوات پڑھے انشاءاللہ انہوں کر صدا تھی جیسے. عزیزو اسلوات نہ تھی موزیز ماں عمل چھے انے اپنے گھنی جگیائے آنا انی فضیلت جو چھے. عزیزہ نگرامی આપણે સમજી નથી શકતા કે આ કેવી અનમોલ નેમત આપણને મળી છે કે આપણે આ શરફ મળ્યો છે કે આપણને અલ્લાહ સુબહાન તઆલાએ હક આપ્યો છે કે આપણે મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ મોકલીએ. વરના અઝીઝા નિગ્રામી એમને જરૂર નથી કે આપણે એમના માટે દુઆ કરીએ. આ ફરી ફરીને આપણા ઉપર આવે છે. હું તમને એક નાનકડી વાત કહું કે એક સ્ત્રી પોતાના નાબીના દીકરાને હવે એની આંખોમાં દેખાતું નથી. માં ચાહે છે આ દીકરાની આંખોમાં રોશની આવી જાય અને કઈ માં ન ચાહે. રિસાલતમાં સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની પાસે આવે છે અને આવીને પોતાની તકલીફ બયાન કરે છે કે રસૂલ સાહેબ મારો દીકરો નાબીના છે આંખોમાં દેખાતું નથી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે તું મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સલવાત મોકલ. હવે એ જેવી રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની ખિદમતમાંથી ઊભી થાય છે સલવાત પડતા પડતા જવા લાગે છે. હર કદમ પર સલવાત પડી રહી છે હર કદમ પર સલવાત પડી રહી છે. જ્યારે ઘરે પહોંચે છે તો જુએ છે કે બાળક શફાયાબ થઈ ગયું છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ વજિલ ફરજ. અઝીઝો જામેલ અખબારમાં શેખ સદવું કલહરેમાં રિવાયત કરે છે કે અગર કોઈ એક વખત ફકત મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ પડે તો એક જર્રો પણ એના ગુનાહનું બાકી નહીં રહે. બહુ મોટી મોટી વાત થઈ રહી છે અઝીઝાની ગ્રામી, પણ અજબ ન કરજો. આ અમલ જ એવો છે, જ્યારે ગુનાહનો ખાડો અસ્તગફારથી ન ભરાય તો મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ પડીને ખાડાને ભરી દો. અઝીઝાની ગ્રામી, ઇન્શાલ્લાહ કોઈ ઓર મોકા પર આપણે સલવાતની વધારે ફઝીલત જોશું. પણ અત્યારે મારો તમને એક સવાલ છે સલવાતના બારામાં, કે જેની સલવાત વધારે હશે, જેની સલવાત વધારે હશે એટલે કે જે વધારે દુર એ મોહમ્મદ અને આલે મોહમ્મદથી કરીબ હશે. આપણે કહે છે કે જે સલવાત વધારે પડશે મોહમ્મદ અને આલે મોહમ્મદથી કરીબ હશે, ઇમામોથી કરીબ હશે, રસૂલથી કરીબ હશે. અને આજના દિવસે આપણી સૌથી વધારે તમન્ના જે છે કે ઇમામની વિલાદત છે, આપણે ઇમામથી કરીબ થઈ જઈએ. તો અઝીઝાની ગ્રામીન, આપણે કહેવામાં આવે છે કે સલવાત વધારે પડશે એ કરીબ હશે, અને બીજી જગ્યાએ એ પણ જાણવા મળે છે કે એ કરીબ હશે કે જેના અખલાક સારા હશે. કોઈ આલિમે દીનને આ કીધું કે હવે અમને કઈ અમે કઈ રીતે સમજીએ કે સલવાત વધારે હશે તો કરીબ હશે કે અખલાક સારા હશે તો કરીબ હશે. આલિમે દીને બહુ સરસ જવાબ આપ્યો. આલિમે દીને કહ્યું, જે વધારે સલવાત પડતા હશે, જે વધારે સલવાત પડતા હશે એ અલ્લાહ એના રસૂલ એને અહેલે બેતથી કુર્બ હાસિલ કરતા જશે. જેટલી વધારે સલવાત પડશે એટલો એ વ્યક્તિ અલ્લાહથી કરીબ થશે, રસૂલથી કરીબ થશે, ઇમામથી કરીબ થશે. અને જેટલો કુર્બ હાસિલ કરતા જશે, જેટલા નજદીક થતા જશે, એટલો જ એમનો નફસે લવામાં કરીબ એનો નફસે લવામાં જે છે એ મુસ્તહકમ થશે, કવિ થશે, મજબૂત થશે, મલામત કરશે બુરા કામ માટે. એટલે કે એનો નફસ જ મજબૂત થઈ જશે. એમ સમજો, ખુદાવંદે આલમે સલવાતના જરીએ તમારા નફસમાં એક વારિસ મોકલી દીધો જે તમારી હિદાયત કરે. અને અઝીઝાની ગ્રામી, પછી આલિમે દીને કીધું કે યકીન ન હોય કે ભાઈ આવું કેવી રીતે થઈ શકે કે સલવાત પડીએ તો આપણો નફસે લવામાં મજબૂત થઈ જાય અને પછી આપણે ગુનાહથી બચી શકીએ. આપણો નફ્સ આપણને હિદાયત કરે. અગર યકીન ના હોય, પહેલી વાર આવું કંઈક સાંભળ્યું હોય, કેમ કે ઘણી વખત આપણે પહેલી જ વખત કોઈ વસ્તુ સાંભળે તો આપણે વિચારવા પડી જાય કે ભાઈ સાચું છે કે નહીં. આલિમે દીન કહે છે, મૌલાના અબુ તાલિબ તબાતબાઈ કહે છે કે તમે સલવાત પડવા લાગો, રોજ 1000 વખત સલવાત પડો, અને પછી નોટ કરો કે 10 થી 15 દિવસની અંદર તમારામાં શું ઇન્કલાબ આવે છે. કોઈ લેબોરેટરીની કોઈ પરીક્ષાની જરૂર, તમને પોતાને અહેસાસ થઈ જશે કે અખલાક બહેતરમાં બહેતર થવા લાગ્યા છે. અને સીધી સીધી વસ્તુ છે કે જેના અખલાક વધારે સારા હશે એ કરીબ હશે અલ્લાહથી, રસૂલથી, ઇમામોથી. બસ આપણે દુઆ કરીએ ઇમામ અલી નક્કી અલ ઇસ્લામની વિલાદત તે બસ આદતનો દિવસ છે. ખુદા આપણને વધારે ને વધારે કુરબે મોહમ્મદ અને આલે મોહમ્મદ અતા ફરમાવે. અઝીઝો, આનાથી વધારે બહેતર કાંઈ નથી આપણા માટે. અઝીઝો, જે ઇમામની વિલાદતનું આપણે જશન મનાવી રહ્યા છીએ, એમનું નામ કોણે રાખ્યું? કીધું એમનું નામ એમના પિતાએ રાખ્યું. અઝીઝો, પણ એને આવી રીતે સમજવું જોઈએ કે રસૂલ ઇસ્લામ હજરત મોહમ્મદ મુસ્વા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાના 12 જાનશીનોના નામ પોતાની હયાતીના જમાનામાં નક્કી કરી દીધા હતા. અને એમાં 10મા ઇમામ પણ છે. બધા ઇમામના નામ રસૂલ ખુદાએ રાખ્યા. અને એ પણ સમજવાનું છે કે અઝીઝાની ગ્રામી, અલ્લામા તબરીસી લખે છે કે 14 માસૂમ અલૈહિસ્સલામના નામ લોહે મહેફૂઝમાં લખેલા છે, અને રસૂલે ખુદાએ એ મુજબ નામ નક્કી કર્યા છે. અને પછી દરેક ઇમામ પોતાના આવાવાળા દીકરા, આવાવાળા ઇમામનું નામ રાખતા હતા. અઝીઝો, આપણા ઇમામનું નામ અલી છે. અલીયુન નક્કી આપણે કહેતા છે. નક્કી શું છે? લકબ છે. અને અલી અઝીઝો 12 ઇમામોમાં 4 અલી અલૈહિસ્સલામ છે. અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહીને ગયા છે કે મારા પછી 12 ઇમામ થશે. પહેલા અલી હશે, ચોથા અલી હશે, 8મા અલી હશે ને 10મા અલી હશે. તો એક લકબ તો, નામ તો અલી છે, પણ લકબ જોઈએ તો નક્કી, નાસવે, મુતવક્કીલ, મુર્તઝા, અશ્કરી વગેરે જાણીતા છે. અઝીઝો 11મા ઇમામને પણ અસ્કરી કહીએ છીએ અને 10મા ઇમામને, બંને ઇમામને મળીને અસ્કરૈન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અઝીઝો કે ઇમામે અલી નક્કી અલૈહિસ્સલામ, અઝીઝો ઇમામોથી વધારે કોઈ વધારે આલિમ નથી હોઈ શકતું એમના જમાનામાં, અને એ હકીકત છે અને એનો બધાએ સ્વીકાર કરવો જ પડે છે કે આપણા ઇમામ ઇલ્મે લદુન્નીના માલિક હતા, એટલે અલ્લાહ તરફથી ઇલ્મ લઈને આવતા હતા. દુનિયામાં આવીને કોઈ પાસેથી ઇલ્મ નહોતા લેતા, અલ્લાહની બારગાહથી ઇલ્મ અને હિકમત પામીને દરેકે દરેક વિદ્યા અને કળામાં એક્સપર્ટ હોતા હતા, નિપુણ હોતા હતા, દરેક રીતે પરિપૂર્ણ બનીને, કામિલ બનીને પછી દુનિયામાં આવતા હતા. એમને કોઈથી ઇલ્મ હાસિલ કરવાની જરૂર નથી હોતી. અઝીઝો, કોઈની સામે ગોઠણ ટેકવવાની જરૂર નથી હોતી. એમને જાતિ, ઇલ્મ અને હિકમત ઉપરાંત બીજા શરફ અને કમાલ પોતાના બાપ દાદા પરદાદાથી હાસિલ કર્યા છે. અને અઝીઝો, એ જ કારણ છે કે નાની ઉંમરમાં પણ મોટા મોટા ઓલમાઓને હરાવી દીધા છે. અઝીઝો, જેણે પણ એમ સમજ્યું છે કે આ શું છે, મારી પાસે એના કરતાં વધારે ઇલ્મ છે, એ બધા ઇમામોની સામે હારી ગયા છે. અલ્લામા મસઉદીનું બયાન છે કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની વફાત વખતે, કેમ કે આપણા 9મા ઇમામ ફક્ત 25 વર્ષની ઉંમરે આ દુનિયાથી ચાલ્યા ગયા, એ વખતે ઇમામ અલી નક્કી અલૈહિસ્સલામની ઉંમર માત્ર 6 કે 7 વર્ષની હતી, પણ બધાની મોહબ્બતનું કેન્દ્ર હતા, આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા હતા, લોકોની ઇલમી, દીની અને હરેક પ્રકારની હાજતો પૂરી કરનારા બની ગયા હતા. અસંખ્ય લોકો આપણા 10મા ઇમામ પાસે પોતાના પ્રશ્નો લઈને આવતા અને ખુશી ખુશી સંતોષની સાથે પાછા જતા. પરંતુ જે લોકો આલે મોહમ્મદ અલૈહિસ્સલામથી દિલી દુશ્મની રાખતા હતા, એ લોકો વિચારવા લાગ્યા કે આપની આ ઉચ્ચતા લોકોના આકર્ષણ કેન્દ્રને કેવી રીતે નષ્ટ કરી દેવામાં આવે. અને અઝીઝાની ગ્રામી, એ લોકોએ એક આઈડિયા કર્યો, અને આઈડિયા એ હતો કે એક મુઅલ્લિમને કામે લગાડવામાં આવ્યો કે એ મુઅલ્લિમ આપણા 10મા ઇમામને ઇલ્મ આપે અને પોતાના ઉસૂલ મુજબ તરબિયત આપે અને સાથે સાથે ઇમામ સુધી લોકોને પહોંચતા અટકાવે. હવે અઝીઝો, આ લોકો આ વિશે મનસૂબા ઘડી રહ્યા હતા એ જ વખતે ઉમર બિન ફરજ રજઈ હજથી ફારિક થઈને મદીના આવે છે. હવે લોકોએ પોતાના મનની જે વાત હતી એમને રજૂ કરી અને ગવર્નમેન્ટના દબાણથી, રાજ્યના દબાણથી વ્યવસ્થા કરવામાં આવી કે ઇમામ અલી નક્કી અલૈહિસ્સલામને તાલીમ આપવા માટે ઇરાકના બધાથી મોટા આલિમ અને અદીબ ઉબૈદુલ્લાહ જુનેદીને એ કામ માટે નિમવામાં આવે. જુનેદી આલે મોહમ્મદ અલૈહિસ્સલામની પ્રત્યેની દુશ્મની માટે જાણીતો હતો અને એને ઇમામને તાલીમ આપવા માટે રોકી લીધા બાદ તાકીદ કરવામાં આવી, સૂચના આપવામાં આવી કે ઇમામ અલઈસ્લામ સુધી એમના ચાહવાવાળાઓને આવવા ન દેવા અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જુનેદીએ પોતાના ઘરમાં ઇમામને રાખ્યા અને એ દરવાજા રાત પડતા બંધ કરી દેવામાં આવતા, દિવસના ભાગમાં પણ આપને લોકોથી મળવાની પરવાનગી ન હતી. પરિણામે લોકો ઇમામ અલી નક્કી અલૈહિસ્સલામની ઝારતથી ફેઝથી મહેરૂમ થઈ ગયા. અઝીઝો, રાવીનું કહેવું છે કે એક દિવસ જુનેદીએ કહ્યું, રાવીનું કહેવું છે કે મેં એક દિવસ જુનેદીને કીધું કે હાશમી ગુલામનો શું હાલ છે, એટલે 10મા ઇમામ માટે એ રાવી પૂછી રહ્યા હતા જુનેદીને. તો જુનેદી કહેવા લાગ્યો કે તું એને હાશમી બાળક ના કે ગુલામે હાશમી ના કે, તો રઈસ હાશમી છે. ખુદાની કસમ, એ આટલી નાની વયમાં પણ મારા કરતાં પણ વધારે ઇલ્મમાં આગળ છે. પછી કહે છે, સાંભળો, હું મારી પૂરતી કોશિશ બાદ અદબનો કોઈ વિભાગ એમની સામે પેશ કરું છું, કોઈ બાબ ખોલું છું, તો એના એટલા બાબ ખોલી દે છે કે હું આશ્ચર્યથી દિગ્મૂળ બની જઉં છું. લોકો એમ સમજી રહ્યા છે કે હું એમને તાલીમ આપી રહ્યો છું, પણ ખુદાની કસમ હું એમનાથી તાલીમ હાસિલ કરી રહ્યો છું. મારા ગજાની વાત નથી કે હું તેમને તાલીમ આપી શકું. ખુદાની કસમ, તેઓ માત્ર હાફિઝે કુરાન જ નથી, તેની તાવીલ, તેની તંઝીલ એટલે આ તો ક્યારે ઉતરી, કયા સંબંધમાં ઉતરી એ પણ જાણે છે. જુનેદી કહે છે કે હું ટૂંકમાં એટલું જ કહીશ કે આ દુનિયામાં વસતા બધા લોકોથી અલી નક્કી અલસ્તામ વધારે ફઝીલતવાળા, વધારે ઇલ્મવાળા છે. અઝીઝો, આપણા દસમા ઇમામે લગભગ 29 વર્ષ સુધી મદીને મુનવરામાં કયામ રાખ્યું અને આ મુદ્દત દરમિયાન કેટલાય બાદશાહોના દોર જોયા. લગભગ બધા આપના તરફ રૂખ કરવાથી દૂર રહ્યા અને એ જ કારણ છે કે આપને ઇમામતના કામકાજ આટોપવામાં ઘણી સફળતા મળી. એટલે કે દીનની તબલીગ, દીનનું રક્ષણ, આપના ચાહકોની મિત્રોની રાહબરી કરવામાં સંપૂર્ણ રીતે કામયાબ રહ્યા. અઝીઝાની ગ્રામી, આપણા દસમા ઇમામ આપણા બીજા ઇમામોની જેમ જ ઇલ્મે બાતિન, ઇલ્મે ગૈબ પણ ધરાવતા હતા અને એનાથી પોતાના માનવાવાળાઓને બાખબર પણ કરતા અને એ લોકોને નુકસાનથી પણ બચાવી લેતા. દાખલા તરીકે મોહમ્મદ બિન ફરજ રજહીનું બયાન છે કે ઇમામ અલી નક્કી અલ ઇસ્લામે મને લખ્યું કે તમે તમારા બધા મામલા અને કામકાજ ઠીક કરી લો, ઘરની વ્યવસ્થાને દુરસ્ત કરી લો, તેમાં તમારા હથિયાર સંભાળી લો. અને ઇમામે કહેવડાવ્યું હતું એટલે એમણે પણ એ રીતે બધું કરી લીધું. પણ એ સમજી નહોતા શક્યા કે ઇમામ શા માટે મને આમ કહે છે. અને થોડા દિવસ બાદ મિશ્રની પોલીસ આવે છે અને જે કાંઈ હતું બધું લઈ લીધું અને એમને જેલમાં પૂરી દે છે. કે જે હું 8 વર્ષ સુધી જેલમાં રહ્યો, એક દિવસ ઇમામનો કાગળ મળ્યો, લખ્યું હતું મોહમ્મદ બિન ફરજ તમે નારિયાની તરફ ના જતા જે મગરીબની તરફ છે. એ કે જે મને એટલી નવાઈ લાગી કેમકે હું તો કેદખાનામાં હતો અને મારે ક્યાંય પગલું ભરવું પણ શક્ય નહોતું, તો હું નારિયાન વળી ક્યાં જવાનો હતો. પણ ઇમામને કાગળ આવ્યો એના 2-4 દિવસના અંદર મને જેલમાંથી આઝાદ કરી દેવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યા પછી ઇમામ અલી સામે જે માર્ગે જવાની મનાઈ કરી હતી એ તરફ ન ગયો અને ઘરે પહોંચ્યો. પછી મેં ઇમામને કાગળ લખીને જણાવ્યું કે હું જેલથી છૂટીને ઘરે આવી ગયો છું અને આપને આજીજી કરી કે હવે આપ ખુદા પાસે દુઆ કરો કે મારો જે બળજબરીથી માલ છીનવી લીધો છે મને પાછો મળી જાય. ઇમામે જવાબમાં કીધું કે ટૂંક મુદ્દતમાં તારો બધો માલ તને મળી જશે. અઝીઝાની ગ્રામી, મોહમ્મદ બિન બગદાદીએ દસમા ઇમામને કીધું કે મારી પાસે દુકાન છે, હું એને વેચવા માંગુ છું. ઇમામે એના કાગળનો કોઈ જવાબ ના આપ્યો. એ કહે છે હું જ્યારે જવાબ ન મળ્યો તો મને બહુ અફસોસ થયો, પણ જ્યારે બગદાદ પહોંચ્યો જોયું કે આગ લાગવાથી એ દુકાન બળી ચૂકી હતી. અબુ અયુબ નામે એક માણસ હતો કે જે મારી પત્ની હામેલા છે, તમે દુઆ કરો કે દીકરો થાય. આપે ફરમાયું ઇન્શાલ્લાહ એને દીકરો જ થશે, એનું નામ મોહમ્મદ રાખ્યું. પછી દીકરો પેદા થયો અને તેનું નામ મોહમ્મદ રાખ્યું. અઝીઝો, ઇમામ અલ ઇસ્લામની એટલી કરામતો, એટલા મોજીજાથી કિતાબો છે ભરેલી. હા, આપણે દુઆ કરીએ ખુદાવંદે મુતઆલ આપણને આવા ઇમામ, આવા રહેબરની ઇતાઅતની તૌફીક આપે. એ પરવરદિગાર, તારી આખરી હુજ્જતના ઝુહૂરમાં તાજીર ફરમાવો, અમને એમના વાન અનસાર તાબે ફરમાન શિયાથી બનાવી દે. અમારા ઇમામને અમારાથી રાજીને ખુશનુદ કરીને અમારા પર એહસાન ફરમાવો. મિસ્ટર મોહમ્મદ રાલે મોહમ્મદ જિંદગી, એમના જેવી મોત, એમના જેવી ખેર, એમના જેવી તોફી કતા ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલ મુરસલીન અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન બિરહમતિક યા અરહમર રાહિમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વઆલ મોહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.